ઓમ શાંતિ. તારીખ 14/12/2022. મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે ત્રિકાળદર્શી બન્યા છો, પરંતુ આ અલંકાર હમણાં તમને ન આપી શકાય કારણ કે તમે પુરુષાર્થી છો. પ્રશ્ન છે, ગ્રહસ્થમાં રહેતા કર્મ અવશ્ય કરવાના છે, પરંતુ કઈ એક વાતની સંભાળ જરૂર રાખવાની છે? ઉત્તર છે, કર્મ કરતા વ્યવહારમાં આવતા અન્નની બહુ જ પરહેજ રાખવાની છે. પતિતોના હાથનું નથી ખાવાનું, પોતાને બચાવીને રહેવાનું છે. કર્મ સંન્યાસી નથી બનવાનું, પરંતુ પરહેજ જરૂર રાખવાની છે. તમે કર્મયોગી છો, કર્મ કરતા બાપની યાદમાં રહો તો વિકર્મ વિનાશ થશે. ઓમ શાંતિ. બાપ બાળકોને બેસી સમજાવે છે. જ્યારે કોઈ ગીતા વગેરે સંભળાવે છે તો કહે છે, યદા યદા હિ, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન આવે છે. બરોબર, ધર્મની ગ્લાનિ થાય છે. ગ્લાનિ એટલે નિંદા. તો ભારતમાં ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થઈ જાય છે. હું આવું જ ત્યારે છું જ્યારે આ હાલત હોય છે. બહુ જ દુઃખ છે, મોત સામે ઊભું છે, વિનાશ માટે મુશળ પણ તૈયાર છે. હમણાં તમે બાળકો જાણો છો, બાબા આવ્યા છે આદિ સનાતન ધર્મની સ્થાપના કરવા. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના, બરાબર આ ત્રણેય કર્તવ્ય હમણાં ચાલી રહ્યા છે. હમણાં તમે બ્રાહ્મણ છો અને જાણો છો કે હમણાં અમે બ્રાહ્મણથી ફરી દેવતા બની રહ્યા છીએ. હમણાં શિવ બાબાના પૌત્ર છીએ. શિવ બાબાનું એક બાળક, એકથી પછી તમે કેટલા બાળકો બનતા જાઓ છો. પતિતોને પાવન બનાવવાની સેવા તમે કરી રહ્યા છો. આ છે બેહદનો યજ્ઞ. યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થઈ હતી. આ યજ્ઞના પછી ફરી કોઈ યજ્ઞ થશે જ નહીં. સતયુગ ત્રેતામાં કોઈ યજ્ઞ રચતા જ નથી. યજ્ઞ રચે જ છે વિઘ્નોને હટાવવા માટે. આ તો ખૂબ ભારે વિઘ્ન છે, તો એના માટે મોટો યજ્ઞ જોઈએ. આ છે બેહદનો યજ્ઞ. એમાં જૂની દુનિયાની સામગ્રી જે પણ છે તે બધું સ્વાહા થવાનું છે. રુદ્ર અથવા શિવ બાબા એક જ છે. જેવી રીતે શિવનું રૂપ છે તેવી રીતે રુદ્રનું પણ રૂપ છે. શ્રી કૃષ્ણ તો સાકારી છે. આનું સાચું સાચું નામ જ છે શિવ જ્ઞાન યજ્ઞ. શિવ બાબા કહે છે, રુદ્ર બાબા નથી કહેતા. ભોળા ભંડારે શિવ બાબાને કહીએ છે. આ છે શિવ બાબાનો યજ્ઞ. આમાં આપણને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન મળી રહ્યું છે. તમે જાણો છો કે આપણને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. દેવતાઓને ત્રીજું નેત્ર દેખાડે છે ને, પરંતુ આ છે જ્ઞાનનું ત્રીજું નેત્ર જે તમને બ્રાહ્મણોને મળે છે, જેનાથી તમે દેવતા બનો છો. ત્યાં ત્રીજા નેત્રની આવશ્યકતા નથી, પરંતુ તમને તો દેખાડી ન શકાય કારણ કે તમે પુરુષાર્થી છો. ચાલતા ચાલતા ભાગી જાઓ છો, તેથી જે ફાઇનલ રિઝલ્ટવાળા છે એમને આ અલંકાર આપ્યા છે. નહીં તો દેવતાઓની પાસે થોડી શંખ ચક્ર વગેરે છે. આ સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન તમને સંભળાવી રહ્યા છે. એમણે પણ શાસ્ત્રોમાં લખી દીધું છે કે સ્વદર્શન ચક્રથી ફલાણાને માર્યા, આ કર્યું. બાપ કહે છે કે હું તો પતિતોને પાવન બનાવવા આવું છું, એમાં હિંસાની તો વાત જ નથી. દેવતાઓનો છે જ અહિંસા પરમો ધર્મ. શ્રી કૃષ્ણ માટે પછી હિંસા કરી કેવી રીતે લખ્યું છે, કેવા વન્ડરફુલ ચિત્ર બનાવ્યા છે. ત્યાં જ ગીતા સંભળાવે, રાજયોગ શીખવાડે, ત્યાં જ પછી કોઈને મારે છે. બાપને તો યાદ જ કરે છે કે આવીને પતિત દુનિયાને પાવન બનાવો, રાજયોગ શીખવાડો. બાપ કહે છે, જ્ઞાનનો સાગર, નોલેજફુલ હું છું. તમને નોલેજ મળી રહી છે એને જ અમર કથા કહે છે. તે તો શિવશંકરને એક કહી દે છે. શંકર સૂક્ષ્મ વતનવાસી, તે કેવી રીતે કથા સંભળાવશે? એમને તો નોલેજફુલ નહીં કહેવાય. શિવ બાબા આખી સૃષ્ટિચક્રનું રહસ્ય સમજાવે છે. જે નોલેજ કોઈની પાસે નથી, બાપ ધણીને ન જાણવાના કારણે જ ઓર્ફન એટલે અનાથ બની ગયા છે. લડતા ઝઘડતા રહે છે. સતયુગમાં કોઈ ઝઘડા હોતા જ નથી. ન રડવું ન પીટવું, તેથી મોહજીત રાજાની કથા સંભળાવે છે. કથાઓ તો અનેક છે. દરેક ધર્મમાં અલગ અલગ કથાઓ છે, જે બધી ભક્તિ માર્ગની સામગ્રી છે. ભક્તિ કરે છે ભગવાનને મળવા માટે. અડધો કલ્પ ભક્તિ કરતા આવ્યા છે. ભગવાન તો કોઈને મળ્યા જ નથી. હવે બાપે તમને બાળકોને પરિચય આપ્યો છે, તમારે પછી બીજાઓને આપવાનો છે. સન શોઝ ફાધર, તો બાપનો પરિચય આપી બધાને જ્ઞાન બતાવતા રહો છો. આપ દરેક બાળકોની બુદ્ધિમાં છે કે શિવ બાબા અમારા રૂહાની બાપ છે. આ પણ ભક્તિ માર્ગવાળાઓને સમજાવવાનું છે કે તમારા બે બાપ છે, એક લૌકિક બાપ, બીજા પારલૌકિક બાપ, જેમને ગોડ ફાધર કહીએ છીએ, જેમણે આ બેહદની રચના રચી છે. બાપથી તો જરૂર વારસો મળતો હશે. તે છે જ સ્વર્ગની રચના રચવાવાળા. ભારત સ્વર્ગ હતું, આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. એમને આ રાજ્ય કોણે આપ્યું? કળિયુગ અંતમાં કોઈ પણ વિશ્વના માલિક નથી. આ છે જ રાવણનું રાજ્ય. પોતે પણ કહે છે, અમને રામ રાજ્ય નવી દિલ્હીમાં દૈવી રાજ્ય જોઈએ. રામ રાજ્ય છે સતયુગ ત્રેતા, રાવણ રાજ્ય છે દ્વાપર કળિયુગ. દ્વાપરથી જ ભક્તિ માર્ગ શરૂ થાય છે. વિકાર પણ શરૂ થાય છે, જેની નિશાનીઓ પણ છે. જગન્નાથપુરીના મંદિરમાં બહાર દેવતાઓના ગંદા ચિત્ર બનાવ્યા છે. તાજ તખ્ત વગેરે તે જ છે, ફક્ત ચિત્ર વિકારી દેખાડે છે. જ્યારે દેવતાઓ વામ માર્ગમાં જાય છે તો પછી ધરતીની ઉથલપાથલ પણ થાય છે. સોના હીરાના મહેલ બધા નીચે ચાલ્યા જાય છે. પૂજા માટે કેટલા ભારે મંદિર બનાવ્યા છે ભક્તિ માર્ગમાં. પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી. બાપ સમજાવે છે, હું તો પૂજારી નથી બનતો. જો હું બનું તો મને પછી પૂજ્ય કોણ બનાવશે? હું ન પતિત બનું છું, ન બનાવું છું. પતિત તમને રાવણ બનાવે છે, જેને બાળતા આવ્યા છો. આ સમયે પાપ આત્માઓની દુનિયા છે. ગાય પણ છે, પતિત પાવન આવો. પછી કહી દે છે, પતિત પાવન સીતારામ. જટ ત્રેતાવાળા રામની યાદ આવી જાય છે. હવે તે તો પતિત પાવન નથી. બાપ આ બધી વાતો સમજાવે છે. તમે બધી સીતાઓ છો, દ્રૌપદીઓ છો, એકની વાત નથી. દ્રૌપદીને પાંચ પતિ દેખાડે છે, એવી વાત છે નહીં. ભારત જ પ્રાચીન પવિત્ર ખંડ હતો, કારણ કે પતિત પાવન પરમ પિતા પરમાત્માની જન્મભૂમિ છે. એમણે અહીં આવીને પતિત નર્કવાસીઓનો ઉદ્ધાર કર્યો છે. બધા ધર્મવાળા ગોડ ફાધરને યાદ કરે છે, કારણ કે બધા તમો પ્રધાન છે. ઇબ્રાહીમ, બૌદ્ધ વગેરે બધા આ સમયે હાજર છે. પહેલો નંબર બ્રહ્મા પણ પતિત દુનિયામાં છે, તો બીજા કોઈ પાછા કેવી રીતે જઈ શકે? બધા આ સમયે કબ્ર દાખલ છે. બાપ આવીને બધાને ગતિ સદગતિ આપે છે. સતયુગમાં ભારત પવિત્ર હતો. દેવતાઓની આગળ ગાય પણ છે. તમે સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, અમે વિકારી છીએ. આ સમયે બધા વિકારી છે. બધાને નિર્વિકારી બનાવવા બાપને આવવું પડે છે. તો પતિત પાવન બાપ થયા, ન કે પાણીની નદીઓ. પતિત પાવન જ્ઞાન સાગરથી નીકળેલી આ જ્ઞાન ગંગાઓ. શિવ શક્તિ સેના છે. શિવથી જ્ઞાનનો કળશ મળે છે. બાપ કહે છે, બાળકો ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનો. કર્મ પણ જરૂર કરવાના છે. આ છે જ કર્મયોગ. કર્મ સંન્યાસ તો નથી થઈ શકતો. તે સમજે છે, ઘરમાં ખાવાનું નથી બનાવતા, ભીખ પર ગુજરાન કરે છે, તેથી કર્મ સંન્યાસી છે. તે તો ફકીર થયા. અન્ન તો વિકારીઓનું પેટમાં પડે છે તો અન્ન દોષ લાગી જાય છે. પતિત ઘરમાંથી ભલે નીકળી જાય છે તો પણ જન્મ તો પતિત ઘરમાં લેવો પડે છે. તમને પણ અન્ન અસર કરશે તેથી પરહેજ રખાય છે. પતિતનું અન્ન ન ખાવું જોઈએ. જેટલું બની શકે પોતાને બચાવતા રહો. કોઈના બહુ ઝઘડા પણ થઈ જાય છે. એક ભાઈ જ્ઞાનમાં આવે, બીજો નથી આવતો, એવા ઘણા કેસ હોય છે. આટલું બેહદનું રાજ્ય લો છો તો જરૂર કંઈક ઝઘડા થશે. કોઈ પણ હાલતમાં તમારે પોતાનો બચાવ રાખવાનો છે. મુક્તિ તો કોઈ પામતા નથી. ગપ્પા મારતા રહે છે, અમે જ્યોતિ જ્યોતમાં લીન થઈ જઈશું. સમજાવતા સમજાવતા અંતમાં એમની બુદ્ધિમાં પણ આવશે કે આ વાત ઠીક છે. સતયુગનું આયુષ્ય જો લાખો વર્ષ હોત તો સંખ્યા ખૂબ વધી જાત. હમણાં તો સંખ્યા જ સૌથી થોડી છે, કારણ કે કન્વર્ટ થઈ ગયા છે બીજા ધર્મમાં. દેવતા ધર્મવાળા છે સૂર્યવંશી. રામને પછી ક્ષત્રિયની નિશાની આપી દીધી છે. હમણાં તમે રૂહાની ક્ષત્રિય છો. માયા પર જીત મેળવો છો. એમાં સમજવાની બહુ જ બુદ્ધિ જોઈએ. યોગ પણ ખૂબ જ સહજ છે. આત્માઓનો યોગ લાગે છે પરમપિતા પરમાત્માની સાથે. યોગ આશ્રમ તો ઘણા છે, પરંતુ તે બધા હઠયોગ કરાવે છે. એવું થોડી કહે છે પરમપિતા પરમાત્માની સાથે યોગ લગાવો. તમે બાળકો જાણો છો, બાબા અમને દલાલના રૂપમાં મળ્યા છે. કહે છે, મામે કમ યાદ કરો તો ખાદ નીકળી જશે. યાદ કરતા કરતા તમે મુક્તિધામમાં ચાલ્યા જશો. બાપ બેસી સમજાવે છે, બાળકો દુનિયાનો હાલ જુઓ, શું થઈ ગયો છે. તમે જે વિશ્વના માલિક હતા, હમણાં બેગર બની ગયા છો. પછી બેગર ટુ પ્રિન્સ, એટલે કે ગરીબથી રાજકુમાર બનવાનું છે. ભારત બેગર છે. પતિત રાજાઓ પાવન મહારાજા મહારાણીના મંદિર બનાવીને પૂજા કરે છે. નિરાકાર શિવ બાબાની પૂજા કરે છે. જરૂર કંઈક કર્યું હશે. કેટલા મંદિર છે તમે હમણાં જાણો છો? 5000 વર્ષ પહેલાં પણ આવીને રાજયોગ શીખડાવ્યો હતો. તમે અનેક વાર રાજ્ય લીધું છે અને ગુમાવ્યું છે. હમણાં પછી શાંતિધામ અને સુખધામને યાદ કરો, દુઃખધામને ભૂલતા જાઓ. આ બધું વિનાશ થવાનું છે. પછી તમે સ્વર્ગના માલિક બની જશો. બાપ કહે છે, હું તમારા બેહદનો બાપ પણ છું. તમને બેહદનો વારસો આપવા આવ્યો છું. તમારા દિલમાં ખુશી છે. અમે પોતાની રાજધાની શ્રીમદ પર સ્થાપન કરી રહ્યા છીએ, પરંતુ છે બધું ગુપ્ત. રાવણ પર જીત મેળવવાની છે. ગવાય પણ છે કે માયા જીતે જગત જીત. 5 વિકારો પણ જીત મેળવવાની છે. 5 વિકારોનો સંન્યાસ કરવાનો છે. ખેવૈયા તો એક બાપ છે. બધાની સદગતિ કરવાવાળા સદગુરુ વગર ઘોર અંધારું છે. ભારતમાં ગુરુ તો ઘણા છે, દરેક સ્ત્રીનો પતિ પણ ગુરુ છે. પછી આટલી દુર્ગતિ કેમ થઈ? કહી દે છે બધા ઈશ્વરના રૂપ છે, અમે ઈશ્વર છીએ. પછી યોગ કોનાથી લગાવે? પછી તો ભક્તિ જ બંધ થઈ જાય. પછી હે ભગવાન, કહી કોને બોલાવો છો? સાધના કોની કરો છો? પોતે ઈશ્વર થોડી ક્યારે બીમાર પડે, પરંતુ કોઈ પૂછવાવાળા નથી, ડરતા રહે છે શ્રાપ ન મળી જાય. હકીકતમાં શ્રાપ આપવાવાળો છે રાવણ. બાપ તો વારસો આપે છે, રાવણ દુશ્મન છે તેથી બાળતા રહે છે. લક્ષ્મીનારાયણના ચિત્રને ક્યારેય બાળે છે શું? બિલકુલ નહીં. રાવણ શું વસ્તુ છે હવે તમને ખબર પડે છે? સતયુગમાં પાવન પ્રવૃત્તિમાં સુખ હતું, હમણાં પતિત પ્રવૃત્તિમાં દુઃખ છે. હવે એનો વિનાશ થવાનો છે. તમે જોશો કે ધરતીકંપ વગેરે થતા રહેશે. બાબા પણ ક્યાં સુધી બેસી શિક્ષા આપશે? લિમિટ હશે ને? રાજાએ સ્થાપન થશે અને વિનાશ થશે. અંતમાં તમે બહુ જ મજા જોશો, શરૂઆતથી પણ વધારે. તે તો પાકિસ્તાન હતું, હમણાં તો વિનાશનો સમય છે. તમને બાબા ઘણું બધું દેખાડશે. પછી જે સારી રીતે નહીં ભણ્યા હોય તે અંદર ફફડતા રહેશે. શું કરી શકે? હમણાં જેટલો પુરુષાર્થ કરવો છે કરી લો. બાળ બચ્ચાઓને પણ સંભાળવાના જ છે, ડરપોક નથી બનવાનું. કદમ કદમ શ્રીમત પર ચાલવાનું છે, બાપને યાદ કરતા રહેવાનું છે. બસ એમાં જ મહેનત છે. પાપોનો બોજો માથા પરથી કેવી રીતે ઉતરે એના માટે છે સહજ યોગ. આ છે જ્ઞાન બળ, યોગ બળ, જેનાથી માયા પર વિજય મેળવીને વિશ્વના માલિક બનો છો. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે.
અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ.
ધારણા માટે મુખ્ય સાર નંબર એક, શ્રીમદ પર જ્ઞાન અને યોગ બળથી માયા પર વિજય મેળવવાનો છે. વિનાશ પહેલા પોતાના વિકર્મોનો વિનાશ કરવાનો છે. નંબર બે, બેહદનું રાજ્ય લેવા માટે દરેક વાતમાં પોતાનો બચાવ કરતા રહેવાનો છે. અન્ન દોષથી બહુ જ સંભાળ કરવાની છે. વરદાન છે સંગમ યુગના મહત્વને જાણી સ્નેહની અનુભૂતિઓમાં સમાવવાવાળા સંપૂર્ણ જ્ઞાની યોગી ભવ. સંગમ યુગ પરમાત્મ સ્નેહનો યુગ છે. આ યુગના મહત્વને જાણીને સ્નેહની અનુભૂતિઓમાં સમાઈ જાઓ. સ્નેહના સાગર સ્નેહના હીરા મોતીઓની થાળીઓ ભરીને આપી રહ્યા છે, તો પોતાને સદા ભરપૂર કરો. થોડા અનુભવમાં ખુશ નહીં થઈ જાઓ, સંપન્ન બનો. એ પરમાત્મા પ્રેમના હીરા મોતી અણમોલ છે, એનાથી સદા સજેલા રહો. કારણ કે આ સ્નેહ જ યોગ છે અને સ્નેહમાં સમાવવું જ સંપૂર્ણ જ્ઞાન છે. એવા રૂહાની સ્નેહનો સદા અનુભવ કરવાવાળા જ સંપૂર્ણ જ્ઞાની યોગી છે. સ્લોગન છે, જે વ્યર્થની ફિલિંગથી પરે રહે છે તે જ માયાજીત બને છે. અચ્છા, ઓમ શાંતિ.